એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાસૂસી કથાઓના શું કહેવાય, બેતાજ બાદશાહ ગણાય એવા જ્હોન લ કારેની છેલ્લી નવલકથા સિલ્વર વ્યૂ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. લ કારે, જેમનું સાચું નામ તો ડેવિડ કોર્નવેલ હતું, એ ખાલી જાસૂસી વાર્તાઓ નહોતા લખતા. એમની કલમમાં છે ને ગુપ્તચર જગતની પેલી નૈતિક ગૂંચવણો અને માનવીય સંઘર્ષોનું એક અનોખું ચિત્રણ મળતું. અને હા, શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરી લઈએ, આપણે લેખક જ્હોન લ કારેની વાત કરી રહ્યા છીએ, પેલા અભિનેતા ટોબી જોન્સની નહીં. જોકે એમણે લ કારેની બીજી એક કૃતિના રૂપાંતરણમાં બહુ સરસ કામ કર્યું હતું.
બરાબર.
લ કારેનો પોતાનો અનુભવ ખબર છે, બ્રિટિશ ગુપ્તચર સેવાઓ એટલે કે MI5 અને MI6માં કામ કરવાનો રહ્યો, અને એ અનુભવ એમની વાર્તાઓમાં દેખાય છે. એકદમ વાસ્તવિક, ક્યારેક તો થકવી દે એવી સચ્ચાઈ લાગે.
હા, એ તો છે.
સિલ્વર વ્યૂ, જે 2021માં એમના અવસાન પછી એમના દીકરાએ પ્રકાશિત કરી, એ એમની 26મી અને આમ જોવું તો છેલ્લી પૂરી થયેલી નવલકથા, અને એમાં જાણે એમના આખા લેખન કાર્યના મૂળભૂત સવાલો ફરી પૂછાયા હોય એવું લાગે. ખાસ કરીને પેલો સવાલ, વફાદારી એટલે શું? શું દેશ પ્રત્યેની વફાદારી હંમેશા આપણા અંતરાત્માના અવાજ કરતા ઉપર હોય?
બહુ મોટો સવાલ છે.
તો આજે આપણે આ જ સવાલોના જવાબ વાર્તા અને એના પાત્રોના માધ્યમથી શોધવાની કોશિશ કરીશું.
ચોક્કસ. અને લે કારેની સ્ટાઇલ મુજબ વાર્તા કોઈ મોટા શહેરમાં નહીં, પણ એમ કે પૂર્વ એંગ્લિયાના એક શાંત દરિયાકાંઠાના ગામમાં શરૂ થાય છે. લગભગ ભૂલાઈ ગયેલું લાગે એવું ગામ.
હા,
ત્યાં આપણને મળે છે જુલિયન લોન્ડસલી. યુવાન છે, 31 વર્ષનો. એણે લંડનનું પેલું ફાઇનાન્સ જગત, જે દેખાવમાં ભલે ચમકદાર હોય પણ કદાચ થોડું આત્મવિહુણું હોય, એ છોડી દીધું છે. અને અહીં આવીને એણે એક નાનકડી સ્વતંત્ર પુસ્તકોની દુકાન ખોલી છે.
એટલે પૈસા પાછળ નહીં પણ કંઈક બીજું શોધી રહ્યો છે, શાંતિ, સાદગી.
હા, બરાબર, કંઈક અર્થપૂર્ણ જીવનની શોધમાં છે. પણ લા કારેની દુનિયામાં શાંતિ ક્યાં લાંબી ટકે છે?
એ જ તો.
જુલિયનની આ નવી જિંદગીમાં એન્ટ્રી થાય છે એડવર્ડ એવનની, એક પ્રભાવશાળી વ્યક્તિત્વ. દેખાવે અત્યંત સંસ્કારી પણ આંખોમાં જાણે ઊંડું રહસ્ય છુપાયેલું હોય એવા પોલિશ મૂળના વૃદ્ધ સજ્જન. એ ગામની બહાર એક મોટા જૂના ઘરમાં રહે છે, જેનું નામ છે સિલ્વર વ્યૂ. અને એવન છે ને, એ જુલિયનમાં અને એની દુકાનમાં બહુ જ અસાધારણ રસ લેવા માંડે છે.
રસ એટલે કેવો રસ?
એ દુકાનમાં લેટર્સનું ગણરાજ્ય, એટલે કે સાહિત્ય અને વિચાર જગતના મહાનુભાવો માટે એક ખાસ વિભાગ બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે. પણ આ ખાલી સાહિત્ય પ્રેમ નથી લાગતો, કદાચ એ જુલિયનના ભોળપણનો ઉપયોગ કરીને એને પોતાની તરફ ખેંચવાનો એક રસ્તો પણ હોઈ શકે.
ઓહ, એટલે આ બધું દેખાવ પૂરતું, કંઈક બીજું જ ચાલી રહ્યું છે પડદા પાછળ.
બિલકુલ. કારણ કે જે સમયે જુલિયન અને એવનની આ મિત્રતા જે દેખીતી રીતે નિર્દોષ લાગે છે એ પાંગરી રહી છે, બરાબર એ જ સમયે લંડનમાં ગુપ્તચર સેવાના હેડક્વાર્ટરમાં એક અંદરખાને તપાસ ચાલી રહી છે, ગુપ્ત તપાસ.
અચ્છા.
અને આ તપાસ સંભાળી રહ્યા છે સ્ટુઅર્ટ પ્રોક્ટર, ડોમેસ્ટિક શાખાના વડા. એટલે એમનું કામ છે સેવાની અંદરની સુરક્ષા જોવાનું અને ક્યારેક સેવાની ભૂલો પર પડદો પાડવાનો.
એટલે એ કોઈ સામાન્ય લીકની તપાસ નથી.
ના ના, પ્રોક્ટર એક બહુ જ સંવેદનશીલ અને સંસ્થા માટે શરમજનક બની શકે એવા જૂના પ્રકરણની તપાસ કરી રહ્યા છે, જેનો સંબંધ છેક બોસ્નિયન યુદ્ધ સમયના એક નૈતિક રીતે શું કહેવાય, બહુ જ શંકાસ્પદ ઓપરેશન સાથે જોડાયેલો છે.
આ પ્રોક્ટરનું પાત્ર સાંભળીને મને લા કારેણાના પેલા જાણીતા પાત્ર જ્હોર્જ સ્માઇલી યાદ આવે છે. શાંત, બુદ્ધિશાળી, પણ સંસ્થા માટે અતૂટ વફાદારી.
હા, સરખામણી બરાબર છે. પ્રોક્ટર એવા જ અધિકારી છે, સિસ્ટમને બચાવવા માટે કદાચ સત્યને પણ દબાવી દે. એમની ઝીણવટભરી તપાસ ચાલે છે અને ધીમે ધીમે શંકાની સોય પેલું શાંત દરિયાકાંઠાનું ગામ, પેલો એડવર્ડ એવન અને ખાસ તો એની ગંભીર રીતે બીમાર પત્ની ડેબોરા તરફ જાય છે.
ડેબોરા, એનું શું કનેક્શન?
ડેબોરા ભૂતકાળમાં સેવાની જ એક અત્યંત તેજસ્વી અને આદરણીય અધિકારી હતી.
ઓહ, અહીં જ તો ખરી ગૂંચ છે. આ કોઈ એક્શન થ્રિલર નથી, પણ સ્મૃતિ, વફાદારી અને નૈતિકતાની લડાઈ છે. પેલો સવાલ ફરી આવે છે, શું એવન અને ડેબોરા દેશદ્રોહી છે કારણ કે તેઓ સંસ્થાના કાળા કામ બહાર લાવવા માંગે છે, કે પછી એ સત્ય પ્રત્યે વફાદાર છે? અને પ્રોક્ટર, એની વફાદારી શું કહેવાય, સદ્ગુણ કે નૈતિક નબળાઈ? લાર કારે આપણને આવા સવાલો પૂછવા મજબૂર કરે છે.
અને આ બધાની વચ્ચે પેલો જુલિયન, બેચારો, એ તો પુસ્તકો વચ્ચે શાંતિ શોધતો હતો, પણ અજાણતા જ એક એવા ગુપ્ત યુદ્ધનો મહોરો બની જાય છે જેના નિયમો એને ખબર જ નથી. એની દુકાન, જેણે સત્ય અને શાંતિનું સ્થાન બનાવવાનું વિચાર્યું હતું, એ હવે રહસ્યો, દગો અને જૂના હિસાબ ચૂકતે કરવાનું સ્ટેજ બની જાય છે.
ચાલો આ પાત્રોને થોડા વધુ નજીકથી જોઈએ. જુલિયન, જેના થકી આપણે વાર્તામાં પ્રવેશીએ છીએ, એની સફર કેવી રહી?
જુલિયનની સફર ખરેખર તો ભ્રમનિરસનની છે એમ કહી શકાય. શરૂઆતમાં એ એડવર્ડ એવનથી બહુ પ્રભાવિત થાય છે. એનું જ્ઞાન, એની વાતો, પેલું જૂની દુનિયાનું આકર્ષણ, એને લાગે છે કે વાહ, મને એક સાચો મિત્ર અને માર્ગદર્શક મળી ગયો. પણ જેમ જેમ સમય જાય છે, એમ એમ એને એવનના વર્તનમાં કંઈક ખૂંચવા માંડે છે, વિસંગતતાઓ દેખાય છે. અને અંતે જ્યારે સચ્ચાઈ સામે આવે છે, ત્યારે એને ખબર પડે છે કે આખી મિત્રતા જ એક છેતરપિંડી હતી, એનો ઉપયોગ થયો હતો.
બિચારો.
હા, આ અનુભવ એની નિર્દોષતા છીનવી લે છે. એ સમજે છે કે દુનિયા જેટલી સીધી સાધી દેખાય છે એટલી છે નહીં. સામાન્ય જીવનની નીચે જ રાજ્ય અને ગુપ્તચર તંત્રની એક અંધારી, નૈતિક રીતે ગ્રે કહી શકાય એવી દુનિયા ચાલી રહી છે. એ કોઈ હીરો નથી બનતો, પણ એક સાક્ષી બની જાય છે, જેને જે જોયું છે એનો ભાર એને કાયમ માટે દબાવી દે છે.
અને એડવર્ડ એવન, જે આ બધું શરૂ કરે છે, એ વિલન છે, શું છે?
લેકારેની દુનિયામાં સારું ખરાબ એટલું સ્પષ્ટ નથી હોતું. એડવર્ડ એવન બહુ જ જટિલ પાત્ર છે. બહારથી જુઓ તો ખૂબ આકર્ષક, વિદ્વાન, લોકોને પોતાની વાત મનાવી લે એવો.
હા, એ તો છે.
પણ આ બધું એક ઊંડા દર્દ અને એક જબરજસ્ત પ્રેરણાને છુપાવવા માટે છે. અને એ પ્રેરણા છે એની પત્ની ડેબોરા, જે મૃત્યુની નજીક છે, એના પ્રત્યેનો એનો અપાર પ્રેમ અને વફાદારી.
એટલે એ જે કંઈ કરે છે એ ડેબોરા માટે.
હા, આપણે જાણીએ છીએ કે એ પણ ભૂતકાળમાં ગુપ્તચર જગત સાથે સંકળાયેલો હતો, પણ હવે જે કરી રહ્યો છે, જુલિયન સાથે દોસ્તી, માહિતી લીક કરવી, એ કોઈ રાજકારણ કે પૈસા માટે નથી. એ તો બસ ડેબોરાને આપેલું વચન નિભાવી રહ્યો છે. ડેબોરાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માંગે છે. સેવાના ઇતિહાસનો એ કાળો અધ્યાય બહાર લાવવો જેણે ડેબોરાના આત્માને શાંતિ નથી લેવા દીધી.
એટલે એની વફાદારી સંસ્થા કે દેશ પ્રત્યે નહીં, પણ પત્ની પ્રત્યે અને કદાચ ન્યાયની કોઈ ભાવના પ્રત્યે છે. અહીં ફરી પેલો સવાલ, કઈ વફાદારી વધુ સાચી ગણાય?
આ જ તો લોકારીની ખાસિયત છે, સીધા જવાબ નહીં પણ વિચારતા કરી દે. હવે ડેબોરાની વાત કરીએ. ભલે એ શારીરિક રીતે મોટાભાગે બીમાર છે, પથારીમાં છે, પણ ખરેખર તો એ આખી નવલકથાનું ભાવનાત્મક અને નૈતિક કેન્દ્ર છે. એક સમયે એ બહુ જ કાબિલ અને સન્માનિત એજન્ટ હતી, પણ પછી બોસ્નિયામાં જે બન્યું, જે ઓપરેશનમાં એ સામેલ હતી, એણે એની સંસ્થા પ્રત્યેની શ્રદ્ધા અને કદાચ પોતાના પરની શ્રદ્ધા પણ તોડી નાખી.
એવું લાગે છે જાણે એની શારીરિક બીમારી એના આત્મા પર જે ઘા પડ્યો છે એ નૈતિક બીમારીનું જ પ્રતિબિંબ હોય.
બરાબર કહ્યું, બહુ શક્તિશાળી રૂપક છે. એ માહિતી લીક કરવા માગે છે એ બદલો લેવા માટે નહીં, પણ જાણે પ્રાયશ્ચિત કરવા માટે, પોતાના ભૂતકાળ સાથે હિસાબ બરાબર કરવા માટેનો એક છેલ્લો પ્રયાસ. અને એના ઘરનું નામ સિલ્વર વ્યૂ, એ પણ કેટલું સાંકેતિક છે. જાણે જીવનના અંતે એને પોતાના જીવન પર અને દેશના રહસ્યો પર એક સ્પષ્ટ, ચાંદી જેવો ચમકતો દૃષ્ટિકોણ મળ્યો હોય.
અને સામે છેડે છે સ્ટુઅર્ટ પ્રોક્ટર, સિસ્ટમનો માણસ. એનું કામ શું છે?
પ્રોક્ટરનું કામ છે સંસ્થાને બચાવવાનું, એના પર લાગેલા ડાઘ સાફ કરવાનું, ભલે પછી એ માટે સત્યને દફનાવવું પડે. એ ઠંડા કલેજે એકદમ પદ્ધતિસર કામ કરે છે. એની તપાસથી જ એવન દંપતીના ભૂતકાળના રહસ્યો ખુલે છે. એ માણસની નબળાઈઓ સમજે છે. પ્રેમ, અપરાધભાવ, વફાદારી, આ બધું લોકોને કેવા પગલાં લેવા પ્રેરી શકે છે.
પણ એની અંતિમ વફાદારી?
અંતિમ વફાદારી સંસ્થા પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે નહીં. એ રાજ્યના એ તર્કનો પ્રતિનિધિત્વ કરે છે જે ભલે ભાવના શૂન્ય લાગે, પણ વ્યવસ્થા ચલાવવા માટે જરૂરી ગણાય છે. અને એની ટ્રેજેડી એ છે કે એના જેવા બુદ્ધિશાળી અને કદાચ સારા માણસો પણ અંતે એક અમાનવીય લાગતી સિસ્ટમની સેવા જ કરે છે.
તો પછી વાર્તા આગળ કેવી રીતે વધે છે? આ બે અલગ અલગ ટ્રેક, જુલિયનની દુકાન અને પ્રોક્ટરની તપાસ કેવી રીતે ભેગા થાય છે?
હા, તો વાર્તા બે પાટા પર દોડે છે. એક તરફ જુલિયન અને એવનની મિત્રતા ગાઢ બને છે. એવન જુલિયનના પિતા વિશે જૂઠી માહિતી ઊભી કરીને સંબંધ બાંધે છે અને પુસ્તકની દુકાનનો ઉપયોગ કવર તરીકે કરે છે, કદાચ માહિતીની આપલે માટે પણ. જુલિયનને થોડું અજુકતું લાગે છે, પણ એ બરાબર સમજી નથી શકતો.
અને બીજી બાજુ
લંડનમાં પ્રોક્ટરની તપાસ ડેબોરા પર વધુને વધુ કેન્દ્રિત થાય છે. એને પાકી શંકા છે કે ડેબોરા જ પોતાના અપરાધ ભાવને કારણે આ લીક પાછળ છે. એટલે એ ડેબોરાના સંપર્કો, એની ગતિવિધિઓ પર નજર રાખે છે અને આ તપાસ એને સીધી એડવર્ડ અને પછી સિલ્વરવ્યૂ સુધી લઈ જાય છે.
અને પછી એવો પોઈન્ટ આવે છે જ્યારે આ બધું ભેગું થાય, ટર્નિંગ પોઈન્ટ.
હા, એ વળાંક ત્યારે આવે છે જ્યારે પ્રોક્ટરની ટીમને ખબર પડે છે કે જુલિયનની પેલી નિર્દોષ દેખાતી પુસ્તકની દુકાન ખરેખર તો એડવર્ડ માટે એક કોન્ટેક્ટ પોઈન્ટ છે. અને અચાનક જ પેલો જુલિયન, જે આ બધાથી સાવ અજાણ છે, એ પોતે જ એક મોટી જાસૂસી તપાસમાં શંકાસ્પદ બની જાય છે.
ઓ બાપરે.
પ્રોક્ટર હવે સમજી જાય છે કે એવન દંપતી શું કરવા માગે છે. એડવર્ડ, ડેબોરાની અંતિમ જુબાની, પેલો સેવા વિરુદ્ધનો આરોપનામું, એને બહારની દુનિયા સુધી પહોંચાડવાની ફિરાકમાં છે. એટલે હવે પ્રોક્ટરની જાળ એમની આસપાસ કસાય છે.
આનો અંત કેવો આવે છે? ધમાકેદાર ક્લાઇમેક્સ છે? ગોળીબાર એવું કંઈ?
ના ના, ક્લારેનની સ્ટાઇલ એવી નથી. ક્લાઇમેક્સ ધમાકેદાર બિલકુલ નથી, પણ શાંત અને ભાવનાત્મક રીતે કદાચ વધુ વિનાશક છે. પ્રોક્ટરના માણસો બહુ શાંતિથી જુલિયનનો સંપર્ક કરે છે. કોઈ ધમાલ નહીં, બસ શાંત પૂછપરછ. પણ એ પૂછપરછ એક ઝાટકે જુલિયનની દુનિયા ઉથલાવી નાખે છે. એ લોકો એને એડવર્ડનું સત્ય કહે છે. એ કહે છે કે કેવી રીતે એનો ઉપયોગ થયો. અને એ જ સમયે એક ટીમ સિલ્વરવ્યૂ પર મોકલવામાં આવે છે.
અને ત્યાં શું થાય છે? એડવર્ડ પકડાઈ જાય છે.
જ્યારે સેવાની ટીમ સિલ્વરવ્યૂ પહોંચે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. દેબોરા શાંતિથી મૃત્યુ પામી હોય છે અને એડવર્ડ, એણે પત્નીને આપેલું વચન પૂરું કરી દીધું હોય છે, એટલે પકડાઈને અપમાનિત થવા કરતા એ આત્મહત્યા કરી લે છે.
પણ એણે પુરાવા છોડ્યા હોય છે ને, પેલી કબૂલાત.
હા, એ પાછળ એક વ્યવસ્થિત કબૂલાત અને પેલા બધા રહસ્યોનો પૂરો હિસાબ છોડીને જાય છે. એ જ રહસ્યો જે પ્રોક્ટર દબાવવા માંગતો હતો.
તો અંતે સત્ય બહાર આવે છે.
ના, અહીં જ તો આ લકારેની દુનિયાની કરુણતા છે. પ્રોક્ટર પરિસ્થિતિ પર કાબૂ મેળવી લે છે. એડવર્ડે ભલે પુરાવા છોડ્યા હોય, પણ પ્રોક્ટર ખાતરી કરે છે કે આખી વાત દબાઈ જાય, ક્યારેય જાહેર ન થાય. સંસ્થા હંમેશની જેમ પોતાની જાતને બચાવી લે છે. વાત પર પડદો પડી જાય છે.
અને જુલિયન, એનું શું થાય છે? જે વગર વાંક્યા બધામાં આવી ગયો.
જુલિયન એક તૂટેલો માણસ રહી જાય છે. એ જે સાદગી અને પ્રામાણિકતા શોધવા નીકળ્યો હતો, એના પર આ ગુપ્તચર જગત સાથેના મુકાબલાનો કાયમી ડાઘ લાગી જાય છે. એની પાસે હવે શું વધ્યું? એની પુસ્તકો, કડવી યાદો અને એક ભયાનક વાર્તાનું જ્ઞાન, જે એ ક્યારે કોઈને કહી શકશે નહીં. અંત કોઈ ઉકેલ નથી લાવતો, બસ એક ઊંડી ઉદાસી અને રાજ્યના પેલા તંત્રના શાંત સતત ચાલતા અવાજ સાથે આપણને છોડી દે છે.
ખરેખર આખી વાર્તા લ કારેના જે મુખ્ય વિચારો છે એનું જાણે નિચોડ છે. પહેલું તો પેલી વફાદારીની જટિલતા. કોના પ્રત્યે વફાદાર રહેવું? વ્યક્તિ, સંસ્થા, સત્ય, દેશ. ઈવન દંપતીનું કામ દેશદ્રોહ હતું કે અંતરાત્માનો અવાજ? અને પ્રોક્ટરની વફાદારી, એનું શું?
બરાબર. લકારે આપણને સહેલા જવાબ નથી આપતા, પણ વિચારવા મજબૂર કરે છે. બીજો મુદ્દો છે જાસૂસીની માનવીય કિંમત. પડછાયામાં જીવતા લોકોના જીવન પર એની કેવી ભયાનક અસર પડે છે. ડેબોરાના કિસ્સામાં આપણે જોયું, નૈતિક બોજ શારીરિક બીમારી બની જાય છે. આ રહસ્યો સંબંધોમાં ઝેર ભળે છે, વ્યક્તિને એકલી પાડી દે છે.
હા, અને જુલિયનનું ઉદાહરણ બતાવે છે કે આ દુનિયાનો સહેજ સ્પર્શ પણ જીવનભરનો ઘા આપી શકે છે.
અને ત્રીજો મુદ્દો, ભૂતકાળ ક્યારેય મરતો નથી. ઇતિહાસ હંમેશા પાછો આવે છે. સેવા ભલે ભૂતકાળને દાટવા માંગે, પણ સત્ય અને ન્યાયની માનવીય ઈચ્છા ક્યારેક તો બહાર આવે જ. આની સાથે જોડાયેલો છે લ કારેનો બ્રિટિશ સ્થાપના પ્રત્યેનો ઊંડો સંશયવાદ.
હા, એ સેવાને એક થાકેલી, પોતાની આબરૂ બચાવવા મથતી સંસ્થા તરીકે ચિત્રે છે, જ્યાં નૈતિકતા કરતા રહસ્યો સાચવવા વધુ જરૂરી છે.
અને આ બધાની વચ્ચે પાત્રો સતત અર્થ શોધતા રહે છે. જુલિયન પુસ્તકોમાં અર્થ શોધે છે. એવન દંપતી પોતાના છેલ્લા કામ દ્વારા જીવનને, ડેબોરાના મૃત્યુને એક હેતુ આપવાનો પ્રયાસ કરે છે. આંધળી આજ્ઞાપાલનથી ઉપર ઉઠીને કંઈક કરવું. પણ દુઃખની વાત એ છે કે આ અર્થની શોધ ઘણીવાર એક ઉદાસીન અને અર્થહીન લાગતી દુનિયામાં જ થતી હોય છે.
અને હા, લ કારેની કથન શૈલી પણ કમાલની છે. બે અલગ દૃષ્ટિકોણ, જુલિયનનો મર્યાદિત અને પ્રોક્ટરનું બધું જાણતો હોય એવો, એનાથી એક ખાસ પ્રકારનો વ્યંગ અને તણાવ ઊભો થાય છે. પેલું દરિયાકાંઠાનું ઉદાસ વાતાવરણ પણ બરાબર બંધ બેસે છે, અને એમના સંવાદો હંમેશા એવા કે જેના એક કરતાં વધુ અર્થ નીકળે.
સાચી વાત. આ નવલકથા ખરેખર એ બતાવે છે કે સત્તાના માળખામાં અંતરાત્માનો સંઘર્ષ કેટલો શાંત, અદૃશ્ય અને છતાં કેટલો વિનાશક હોઈ શકે છે.
અને એ પણ કે વ્યક્તિગત વફાદારી અને સંસ્થાકીય માંગણીઓ વચ્ચેનો જે તણાવ છે એ હંમેશા રહેવાનો. આ કૃતિ આપણને મૌન રહેવાની કિંમત શું છે અને સાચી દેશભક્તિ કોને કહેવાય એના પર વિચારવા ચોક્કસ પ્રેરે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.